શ્રી શિવ કોટી આચાર્ય રચિત શ્રી ભગવતી આરાધના માંથી આ તત્વ વિચાર લીધો છે. જેમ જેમ નિર્વેદ સંસાર પ્રત્યે અરુચિ, ધર્મ પ્રત્યે રુચિ, સંસાર પ્રત્યે અરુચિ અને ધર્મ પ્રત્યે રુચિ. પહેલા તો સંસાર શું છે તે જરા સમજીએ આપણે. કે સંસાર એટલે આ જગતમાં જે કંઈ પદાર્થો દેખાય છે, અથવા તો સ્ત્રી પુત્ર ધન આદિ જે કંઈ પોતાના સંયોગમાં આવ્યું છે, એ કંઈ સંસાર નથી. જીવને માટે સંસાર તો તેના ભાવ છે, રાગ દ્વેષ રૂપ જે પરિણામ એનું થઈ રહ્યું છે તે તેનો સંસાર છે. આત્મા વિભાવ ભાવે પરિણમે છે. આત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપ, નિર્મળ સ્વરૂપ પણ ન પરિણમતા, પોતાના સ્વભાવ પણ ન પરિણમતા, પોતે મોહને લઈને રાગ દ્વેષ ભાવે પરિણમે છે. એટલે કે પરમાં એને કરતા બુદ્ધિ છે, પર તરફ એની રુચિ છે, એમાં ભોગતા બુદ્ધિ છે, અને એમાં ઈષ્ટ અનિષ્ટ પણ માની અને રાગ દ્વેષ કરે છે, એ બધું એને માટે સંસાર છે. અને એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાય છે, અને દ્રવ્ય કર્મના ફળ તરીકે એ પણ ઉદ્ગલ પદાર્થોનો સંયોગ એને પ્રાપ્ત થાય છે. ફરી પાછો એમાં એ રાગ દ્વેષ કરે છે અને ફરી પાછા નવા ભાવકર્મ બંધાય છે, અને ભાવકર્મના નિમિત્તે એને દ્રવ્ય કર્મ બંધાય છે. આ રીતે ચક્ર ચાલ્યા જ કરે છે. એટલે આ સંસાર છે. જગતના પદાર્થો સંસાર છે એમ નથી, એના રાગ દ્વેષના ભાવ, એના વિભાવ, એવું પરિણમન એ સંસાર છે. એ પરિણમન જે થઈ રહ્યું છે એ પરિણમન એનું નથી. એ પરિણમન એ અશુદ્ધ પરિણમન છે. એનું પોતાનું પરિણમન તો નિર્મળ શુદ્ધ પરિણમન છે, સિદ્ધ સમાન પરિણમન છે. એની દશા તો સિદ્ધ સમાન છે, જે તેને પ્રાપ્ત કરવાની છે. શક્તિ અપેક્ષાએ એવી એની સ્થિતિ છે, પણ એની વ્યક્તતા થઈ નથી. એટલે શુદ્ધ નિર્મળ એનું જે સ્વરૂપ છે એની એને પ્રાપ્તિ કરવાની છે. અને એવું જયારે એને ભાન થાય છે ત્યારે એને સંસાર પ્રત્યે અરુચિ, એટલે જગતના બધા જ પદાર્થોને જ્ઞેય તરીકે જાણે છે, પણ જ્ઞેય તરીકે જાણે છે, એ બધા પોતાથી જુદા જાણે છે. અને પોતાનું શરીર જેની સાથે એ રહ્યો છે આ પર્યાયમાં, એ શરીર અને જે એ ભાવ કરી રહ્યો છે એ બધા જ ભાવો આત્મા સિવાયના, સ્વ સિવાયના, સ્વની સન્મુખતા સિવાયના બધા જ ભાવો, જે વિભાવ ભાવ છે, એ બધા પ્રત્યે પછી તેને અરુચિ થાય છે. એના પ્રત્યે એને રસ નથી, એના પ્રત્યે એને માન નથી, એના પ્રત્યે એને પૂજભાવ નથી. એ બધું નકામું લાગે છે, અણગમતું લાગે છે, એ રીતે એને અરુચિ થાય છે. અને ધર્મ પ્રત્યે રુચિ, ધર્મ પ્રત્યે રુચિ એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ પ્રત્યે એને રુચિ થાય છે. પોતાનું સ્વરૂપ, એ શુદ્ધ નિર્મળ સ્વરૂપ એ પ્રાપ્ત કેમ કરવું, તેના પ્રત્યે તેને લગતા પુરુષાર્થમાં તેની રુચિ જાય છે. એ ધર્મ પ્રત્યેની રુચિ છે. સમ્યક દર્શન નથી અને એને સાચી શ્રદ્ધા એને માન્યતામાં થઈ છે તો સમ્યક દર્શન પ્રગટ કરવા તરફ એની રુચિ છે. સમ્યક દર્શન થાય છે એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન છે તો પછી એમાં સ્થિરતા માટેની રુચિ થાય છે, એ ધર્મ છે. તો અહીંયા એની વાત લીધી છે કે જેમ જેમ નિર્વેદ સંસાર પ્રત્યે રુચિ અને ધર્મ પ્રત્યે રુચિ. બીજું ઉપશમ, ઉપશમ એટલે કષાયોની મંદતા. ઉપશમ ક્ષય, ક્ષય એટલે એનો નાશ, અને ઉપશમ એટલે મંદતા. રાગ અને દ્વેષ એ કષાયો છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો છે. એમાં ક્રોધ અને માન એ બંને દ્વેષ ભાવ છે, માયા અને લોભ છે તે રાગ ભાવ છે. એટલે ચાર, ક્રોધ માન માયા અને લોભ એટલે કે રાગ અને દ્વેષ, એ કસાય છે. અને કસાયો પણ ચાર પ્રકારના છે. અનંતાનુબંધી કસાય એટલે કે જે કસાયોને લીધે અનંત બંધ પડે એવા કસાયો, અપ્રત્યાખ્યાન કસાય, પ્રત્યાખ્યાન કસાય અને સંજીવન કસાય. એ કસાયો જે છે એ મંદ એના પડી જાય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે અનંતાનુબંધી કસાય જે છે તે જાય છે. પછી એને અંશે ચારિત્ર થાય છે પાંચમા ગુણ સ્થાનકે, સમ્યક દર્શન થયા પછીથી, ત્યારે અપ્રત્યાખ્યાન જાય છે. અપ્રત્યાખ્યાન અને પછી છઠ્ઠે ગુણ સ્થાનકે એને પ્રત્યાખ્યાન જાય છે. અને પછી બારમે ગુણ સ્થાનકે જે છે તે સંજોલન કસાઈ જાય છે. તેરમે ગુણ સ્થાનકે બાર મુખ જાય દૂર થાય છે એટલે બારમા ગુણ સ્થાન પછીથી એ સંજોલન કસાઈ જાય છે. તો એ કસાયો જે છે એની મંદતા થઈ જાય છે. કેમ કસાયોની મંદતા થાય? તો કે પોતે એનો પુરુષાર્થ માંડીને બેઠો છે એટલે કસાયોની મંદતા થાય છે. એની દ્રષ્ટિ સમ્યક થઈ છે પછી એને કસાયોની મંદતા ઉગ્રપણે થાય છે અને પછી એનો ક્ષય થાય છે. એટલે જેમ જેમ એને સંસાર પ્રત્યેની અરુચિ છે, ધર્મ પ્રત્યેની રુચિ છે અને ઉપશમ થાય છે, ત્યાર પછીથી કહે છે કે વૈરાગ્ય, વૈરાગ્ય પ્રવર્તે છે. વૈરાગ્ય એ વિતરાગ ભાવ છે. કોઈ પદાર્થમાં એને રાગ નથી, કોઈ પદાર્થ પ્રત્યે એને રુચિ નથી, કોઈ પદાર્થ નો મનથી પણ પરિગ્રહ નથી. મન વચનને કાયા કરીને સંપૂર્ણ એ અપરિગ્રહી થયો છે. એના ભાવમાં પણ એને કોઈ પણ જાતનો ભાવ પરિગ્રહ પણ રહ્યો નથી. એ સાચો વૈરાગ્ય છે. અને એનાથી આગળ વધીને દયા, દયા એટલે પરની દયાની વાત અહીંયા નથી. પરની દયા તો હોય જ, પર પ્રત્યેની દયા તો પર જીવને અભયદાન, પર જીવને જીવાડવાના એવા ભાવ તો હોય જ, એ તો સામાન્ય શુભ ભાવ છે. સાચી દયા, નિશ્ચયથી દયા તો પોતાના સ્વરૂપની દયા છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ પ્રગટ ન કરતા, પોતાનું જેવું સ્વરૂપ જે છે એવા સ્વરૂપ પ્રત્યે રુચિ ન કરતા વિભાવ ભાવમાં પરિણમવો એટલે ઘાત કરવો એ હિંસા છે. એટલે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે એને રોકવો એનું નામ એ સ્વની દયા છે. અને આવી સ્વની દયા, પોતાના સ્વભાવ ભાવમાં સ્થિરતા કરવી, પોતાના સ્વભાવ ભાવમાં રમણતા કરવી, પોતાના સ્વભાવ ભાવની પ્રાપ્તિ કરવી, એ સ્વની દયા છે. વિભાવ ભાવોને રોકવા એ સ્વની દયા છે. વિભાવ ભાવો જે પોતાના સ્વભાવનો ઘાત કરી રહ્યા છે એને રોકવા એ સ્વની દયા છે. તો આવી દયા અને ઇન્દ્રિય સંયમ, ઇન્દ્રિય સંયમ એટલે બાહ્ય ઇન્દ્રિયોની વાત નથી, અંતરંગની વાત છે, ભાવેન્દ્રિયની વાત છે. મન વચન અને કાયા ત્રણેયના યોગથી ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો અને ભાવ ઇન્દ્રિય એ ત્રણેય ત્રણથી વિરક્ત થવું એ ઇન્દ્રિય સંયમ છે. બાહ્યમાં જે ઇન્દ્રિયો છે તે ઇન્દ્રિય અને એના વિષયો, આંખનો વિષય, આંખથી જે જોવામાં આવે છે બધું, કાનનો વિષય એટલે કાનથી જે સાંભળવામાં આવે છે તે બધું, એ રીતે પાંચે ઇન્દ્રિયોના જે વિષયો જે છે એના તરફની રુચિ, એની ઈચ્છા અભિલાષા, એનો પૂર્ણપણે ત્યાગ, એની બધી જ વૃત્તિઓ, ઇન્દ્રિયજનિક જે કંઈ વૃત્તિઓ જે થાય છે તેનો ત્યાગ, મન વચનને કાયા કરી અને ભાવેન્દ્રિય કે જે ક્ષયોક્ષમ જ્ઞાન છે, પર સંબંધીના જે જ્ઞાન એ ક્ષયોક્ષમ જ્ઞાન, એનાથી પણ વિરક્ત થવું એ સાચા અર્થમાં ઇન્દ્રિય સંયમ છે. એટલે એ રીતે નિર્વેદ, ઉપશમ, વૈરાગ્ય, દયા અને ઇન્દ્રિય સંયમ એ વર્ધમાન થાય છે, એટલે એ વધતા જાય છે, વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ આત્માની શુદ્ધિ થતી જાય છે, અને શુદ્ધિ થતા થતા એનો પુરુષાર્થ થતા થતા એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે, અને પછી આગળ વધી અને એ ગુણસ્થાનની શ્રેણીમાં ઉપર ચડી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે એ પુરુષ જે છે તે નિર્વાણની સમીપ જાય છે. તો અહીંયા એક નિર્વાણની સમીપ જનારા કેવા હોય છે એની વાત લીધી છે. જેમ જેમ નિર્વેદ એટલે કે સંસાર પ્રત્યે અરુચિ, ધર્મ પ્રત્યે રુચિ, ઉપશમ એટલે કષાયોની મંદતા, વૈરાગ્ય, દયા અને ઇન્દ્રિય સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ તે પુરુષને નિર્વાણ અતિ સમીપ આવે છે. પુરુષ એટલે અહીંયા આત્મા. બહુ સુંદર વાત કરી છે.